તારીખ 25/9/1992 શ્રી સમયસાર શ્લોક 13 તથા ગાથા 15 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 41
ગાથાના ઉપોદઘાત રૂપે શુદ્ધને નામ છે એમ ગાથાની સૂચનાના એ રીતે જે પૂર્વ કથિત શુદ્ધને સ્વરૂપ ભૂતિ છે શુદ્ધને ના વિષયભૂત શુદ્ધાત્મા વ્યવસ્થા વિચારવામાં એમાં અનુભવ વર્તતો નથી. શુદ્ધાત્મા માં ત્રિકાળીમાં અનુભવ વર્તતો નથી, કેમ કે એ સામર્થ્યરૂપ તત્વ છે. સામર્થ્યરૂપ તત્વ હોવાથી, શક્તિરૂપ તત્વ હોવાથી અને વ્યક્તિરૂપ નહીં હોવાથી અનુભવરૂપી કાર્ય છે એ ત્રિકાળી શુદ્ધાત્મામાં થતું નથી. છતાં પણ હું પણ અનુભવ પર્યાય એમાં હું પણ કરીને અનુભવ કરે છે એટલે શુદ્ધાત્માનો અનુભવ કર્યો એમ કહેવામાં આવે છે. જેમ મેં ઠંડીનો અનુભવ કર્યો તો ઠંડીનું આલંબન લીધું છે પર્યાયે. પર્યાય ઠંડી રૂપ થઈ નથી, ઠંડી પર્યાય રૂપ થઈ નથી. જ્ઞાનની પર્યાય તો જ્ઞાનની પર્યાય રહી છે, છતાં આલંબનને જોઈને એ કથન કરવાની પદ્ધતિ છે અને એમાં એ દર્શાવવું છે કે હું પણ ક્યાં કર્યું છે, પોતા પણ ક્યાં ભાવમાં લીધું છે એટલું દર્શાવવું છે ત્યાં. એમ શુદ્ધને સ્વરૂપ આત્મામાં હું પણ કર્યું એટલે એ આત્માની અનુભૂતિ છે. તે ખરેખર અનુભવ જ્ઞાનનો જ્ઞાનમાં હોવાથી અને એ અનુભવની મર્યાદા જ્ઞાનના પર્યાય અંશમાં સમાપ્ત થઈ જાય છે. સ્વદ્રવ્યમાં કે પરદ્રવ્યમાં અનુભવ થતો નથી એટલે તે જ ખરેખર જ્ઞાનની અનુભૂતિ છે. એ સિવાય અનુભવને અનુભવના દ્રષ્ટિકોણથી વિચારવામાં આવે તો જ્યાં જ્યાં સ્વદ્રવ્યનો કે પરદ્રવ્યનો અનુભવ કરવામાં આવે છે ત્યાં પોતાપણું થાય છે. શું થાય છે? ત્યાં પોતાપણું થાય છે. તો અત્યારે બધા જીવોને જ્ઞાનનો જ્ઞાનમાં અનુભવ હોવા છતાં શું ક્ષતિ છે કે જેને સ્વાનુભૂતિ નથી કહેવાતી? કે એક તો પરદ્રવ્યમાં હું પણ અવલંબન લીધું છે અને જ્ઞાન સ્વપણે અનુભવાતું નથી. જ્ઞાનનું જે જ્ઞાન વેદન છે એ સ્વસંવેદન હોવું જોઈએ, એના બદલે લક્ષ પર ઉપર હોવાથી, અવલંબન પરનું હોવાથી જ્ઞાનમાં જ્ઞાન વેદાય છે એ પણ એને સ્વસંવેદન અથવા સ્વાનુભૂતિ એ પ્રકારનો એને કોઈ વ્યવહાર લાગુ પડતો નથી. એટલે બહુ સહેલું કરીને ગુરુદેવશ્રીએ એ વાત કરી છે 733માં કે સ્વપણે અનુભવાતું જ્ઞાન તે જ આત્મા છે. ત્યાં એ પર્યાય છે એમ ન કહ્યું, પણ તે જ આત્મા છે એમ કહ્યું, એટલા માટે કહ્યું. અને 15મી ગાથામાં પણ એમ કહેશે કે શ્રુત જ્ઞાન પોતે આત્મા જ છે. શ્રુત જ્ઞાન જ્ઞાનની પર્યાય છે એમ નહીં કે, પણ શ્રુત જ્ઞાન પોતે આત્મા જ છે એમ કહેશે. કેમ કે સ્વાનુભવ રૂપે, સ્વસંવેદન રૂપે તે જ્ઞાન છે, માટે એને અહીંયા આત્મા કહેવામાં આવે છે. અવલંબન આત્માનું હોવાથી એ જ્ઞાન અન્ય જ્ઞેયાકારે થતું હતું, એના બદલે સ્વજ્ઞેયાકારે થયું. ભેદથી કહીએ તો, ભેદથી કહીએ તો સ્વજ્ઞેયાકારે થયું અથવા જ્ઞાનાકારે થયું, સ્વઆકારે થયું, સ્વરૂપાકારે થયું, સ્વભાવાકારે થયું એમ કહો, કે પછી કોઈ પણ જાતનો ભેદ નથી જ્ઞાન ને જ્ઞાતાનો એવું થયું એમ કહો તો પણ ચાલે. એટલે અહીંયા પૂર્વ કથિત એટલે 14મી ગાથામાં જે શુદ્ધનય સ્વરૂપ આત્મા કહ્યો તેની અનુભૂતિ છે, તે ખરેખર જ્ઞાનની અનુભૂતિ છે એમ જાણીને. શું જ્ઞાનની અનુભૂતિ, સ્વપણે અનુભવાતું જ્ઞાન તે આત્મા છે એમ જાણીને આત્મામાં આત્માને નિશ્ચળપણે સ્થાપીને પોતાના સ્વરૂપને પોતાના સ્વરૂપમાં શ્રદ્ધામાં બરાબર સ્વીકારવું, સ્થાપવું, આત્મામાં આત્માને સ્થાપીને, એટલે મારો આત્મા ક્યાંય મારા આત્મા સિવાય બીજે ક્યાંય નથી, એનું અસ્તિત્વ જ નથી એમ નિશ્ચળપણે સ્થાપીને નિષ્કંપમ નિષ્પ્રકંપમ એવો શબ્દ લીધો છે, ચંચળતા છોડીને. કેમ કે અનુભવનો વિષય છે ને સ્વાનુભૂતિમાં, ત્યાં સ્વરૂપની સ્થિરતા પણ સાથે સાથે છે, ચંચળતાનો નાશ થઈને. સદા સર્વ તરફ એક જ્ઞાન ઘન આત્મા છે એમ દેખવું, દ્રવ્યમાં ગુણમાં પર્યાયમાં બધે પણ એક આત્મા છે એમ જોવું, પછી ત્યાં કોઈ ભેદ જોવા નહીં એમ કેવું છે. સદા સર્વ તરફ, સર્વ તરફ એટલે કોઈ ભેદમાં નહીં જોવાનું, એક એક એટલે અભેદ એક જ્ઞાન ઘન આત્મા જ છે એમ દેખવું, એકાકાર આત્માનો જ અનુભવ કરવો, અનુભવનાર પર્યાય એનો ભેદ ન લેવો, અનુભવાય છે આત્મા એનો ભેદ ન લેવો. વસ્તુ વ્યવસ્થા સમજતી વખતે ભલે દ્રવગુણ પર્યાયના ભેદથી સમજાય, પણ અનુભવ વખતે એવો કોઈ ભેદ અનુભવ ગોચર પણ નથી, વિકલ્પમાં પણ નથી અને અનુભવમાં પણ નથી, એવો અનુભવ કરવો એમ દેખવું એટલે એવો અનુભવ કરવો. આ કળશથી વિષયને, અનુભવના વિષયને આચાર્ય મહારાજે વધારે સુગમ કર્યો છે. શું કર્યું છે? વધારે સુગમ કર્યો છે. કેમ કે નહીંતર મુમુક્ષુ જીવ એ રીતે મૂંઝાય છે કે મને દ્રવ્યનું અવલંબન લેવું છે પણ મને દ્રવ્ય દેખાતું નથી, હું કેનું અવલંબન લઉં? પર પદાર્થ તો મને જણાય છે એટલે એનું અવલંબન લઈ શકાય છે, પણ સ્વદ્રવ તો મને દેખાતું નથી, મારે અવલંબન લેવું કેવી રીતે? તો કે તને જ્ઞાન તો જણાય છે કે નહીં? તો સ્વ પણ જ્ઞાનનો અનુભવ કરને એમ કહે છે. ઠીક, સહેલું કરી નાખ્યું કે સ્વ પણ જ્ઞાનનો અનુભવ કર. જ્ઞાન તો અનુભવ કરવો એ જ્ઞાનનો સ્વભાવ છે, અનુભવ કરવો એ તો જ્ઞાનનો સ્વભાવ છે, એમાં સ્વ પણ થાય એટલું જોવાનું છે. સ્વપણું થાય એટલે શું? કે છે તો એ સ્વપણ જ છે, પણ સ્વપણું બીજે કર્યું છે એટલે અવલંબન પણ બીજે આવે છે. તો જ્યાં સ્વપણું છે, જ્યાં સ્વપણાનો અનુભવ છે, ત્યાં તેમ જોવું એટલું જ માત્ર કર્તવ્ય છે, બીજું કાંઈ નથી. કેટલું સરળ ને સુગમ કર્યું છે કે જ્ઞાનમાં અનુભવ છે અને જ્ઞાનમાં સ્વપણું પણ છે. કેમ કે જ્ઞાન પોતે જ છે, જ્ઞાન પોતે પોતાનો પોતાપણે અનુભવ કરે, એમાં એને નવું શું કરવાનું છે? કે કાંઈ નથી કરવાનું, પણ એવું નથી કરતો એટલે એમ કર એમ કહેવામાં આવે છે. બાકી તો જે જેમ છે તે તેમ અનુભવવું એટલી જ વાત છે. જ્ઞાન સ્વપણે છે ને, જ્ઞાન સ્વપણે અનુભવાવવું જોઈએ. જ્ઞાન સ્વપણે હોવા છતાં અને અન્ય જ્ઞેયો સ્વપણે નહીં હોવા છતાં શા માટે જીવ અન્ય જ્ઞેયોમાં સ્વપણાનો અનુભવ કરે છે? ખરેખર તો ત્યાં એને જે વિચારવાની વાત છે તો ત્યાં છે, બાકી તો વસ્તુ શું પછી કાંઈ સુગમ છે. એ રીતે અહીંયા સ્વાનુભવની કાર્ય પદ્ધતિને વધારે સરળ અને સુગમ બનાવી છે. ભાવાર્થ, પહેલા સમ્યક દર્શનને પ્રધાન કરીને કહ્યું હતું, એટલે કે શ્રદ્ધાની મુખ્યતાથી પહેલા વાત કરી હતી, હવે અહીંથી જ્ઞાનને મુખ્ય કરીને કહે છે. શું? કેમ કે રીત સમજાવી છે ને, એટલે રીત જ્ઞાનથી સમજાવવામાં આવે છે, અને જ્ઞાન સાધન છે એટલા માટે. કે આ શુદ્ધ લયના વિષય સ્વરૂપ આત્માની અનુભૂતિ છે તે જ સમ્ય જ્ઞાન છે. શુદ્ધ લયના વિષય સ્વરૂપ આત્માની અનુભૂતિ છે એટલે અનુભવ પોતાપણે જ થાય. બીજો પદાર્થ હોવા છતાં અનુભવ કરે તો પોતાપણે થાય છે. જુઓ કે મને ઠંડી લાગી, મને ગરમી લાગી, મને ગળ્યું લાગ્યું, મને કડવું લાગ્યું, તો બીજા પદાર્થનો અનુભવ પણ પોતાપણે થાય છે. કેમ કે અનુભવ બીજાપણે થઈ જ ન શકે. અનુભવ બીજાપણે ન થઈ શકે. કેમ કે બીજાની વેદના છે એનો અનુભવ થાય છે. કેમ કે એમાં પોતાપણું કરી શકાતું નથી એટલે એનો અનુભવ પોતાપણે થતો નથી. એટલે શુદ્ધ લયના વિષય સ્વરૂપ જે આત્મા છે એ પોતે છે. પોતે છે એમ અનુભવ કરવો તે સમ્ય જ્ઞાન છે. તે જ સમ્ય જ્ઞાન છે, તે આત્માભિમુખ જ્ઞાન છે એવો એનો ભાવાર્થ છે. હવે આ અર્થરૂપ ગાથા કહે છે. હવે એ જ અર્થને સૂત્રની અંદર કહેવામાં આવ્યો છે. એમ કહે છે કે જો પસદી અપાણમ અબધ પુઠમ અનણમ અવિશેષમ અપદેશ સંત મધ્યમ પસદી જીણ શાસણમ સવમ. જે પુરુષ નામ આત્મા લેવો, કોઈ પણ આત્મા, ચારે ગતિ ન હોય. શું? જે પુરુષ વેદી, સ્ત્રી વેદી, નપુસક વેદી, અને બધાને સંઘની પંચેન્દ્રિયને કોઈ વાંધો નથી. અનુભવ સંઘની પંચેન્દ્રિય કરી શકે છે. એટલે જે આત્મા, જે પુરુષ નામ પુરુષાર્થ વડે, શું પુરુષાર્થ વડે કોઈ પણ આત્મા, આત્માને અબધ સ્પષ્ટ અનન્ય અવિશેષ, પછી કૌંસમાં લઈ લીધું કે ઉપલક્ષણ છે નિયત અને અસંયુક્ત. કેમ કે અહીં તો પ્રાસ મેળવવા માટે પાંચમાંથી ત્રણ વિશેષણ લીધા, પણ બાકીના બે પણ લઈ લેવા જે 14મી ગાથામાં કહ્યા તે. જે પુરુષ આત્માને અબધ સ્પષ્ટ અનન્ય ને અવિશેષ દેખે છે એટલે કે શુદ્ધાત્માને દેખે છે, એક શબ્દમાં કહીએ તો શુદ્ધાત્માને પોતા રૂપે જે દેખે છે એ શુદ્ધાત્મા સામાન્ય છે, કર્મથી બંધાયેલો કે સ્પર્શાયેલો નથી, અવિશેષ છે, અસંયુક્ત છે, નિયત પ્રદેશી છે. શું? અને અનન્યપણે છે, પોતાથી અન્યપણે, પોતાથી અન્યપણે નથી. એવા શુદ્ધાત્મ સ્વરૂપને જે દેખે છે એટલે પોતા સ્વરૂપે દેખે છે, તે સર્વ જીન શાસનને દેખે છે. આ સ્વાનુભવને માં આખું જીન શાસન સમાયું છે. 415 ગાથામાં સ્વાનુભવનો ઉત્કૃષ્ટ મહિમા કર્યો છે. અહીંયા શું મને એક તિર્યંચને આવો સ્વાનુભવ થાય તો કે એને આખું જીન શાસન જાણ્યું. ખરેખર તો એને જીન શાસન જાણ્યું, તો પણ એમાં જાણવામાં જીન શાસનમાં તો ઘણી વાતો છે. દ્રવ જીન શાસનમાં ભાવ, આ તો ભાવ જીન શાસન છે. ખરેખર તો સ્વાનુભવ છે તે ભાવ જીન શાસન, પોતે જ ભાવ જીન શાસન છે. અને ભાવ જીન શાસન હોય ત્યાં જ દ્રવ જીન શાસન હોય. જ્યાં ભાવ જીન શાસન ન હોય ત્યાં દ્રવ જીન શાસન ન હોય. દ્રવ જીન શાસનમાં તો આખું શ્રુત છે એમ કે છે. શું જીન શાસન કેવું છે? કે 12માં દ્રવ શ્રુત 12 અંગ છે, અને 12 અંગમાં જેટલો વિસ્તાર કર્યો એ બધી વિધિ વિધાન બધું એની અંદર આવી ગયો. 12માં દ્રવ શ્રુત છે જીન શાસન, અને અંદરમાં એ જ્ઞાનરૂપ ભાવશ્રુત વાળું છે. એ ભાવશ્રુત જ્ઞાન છે તેને અંદરમાં જીન શાસન કહીએ છીએ. અને ઓલું જે દ્રવ્યરૂપ છે એ બહારનું, બાર અંગરૂપ અથવા જેટલો કોઈ વિસ્તાર છે દ્રવ્યશ્રુતનો એ બધાને દ્રવ્યજીન શાસન કહેવામાં આવે છે. તિર્યન શું જાણે પણ દ્રવ્યજીન શાસનમાં, બાર અંગમાં તિર્યન શું જાણે? કે એને કેવળ જ્ઞાનની લીધે થઈ ગઈ છે. દ્રવ્યશ્રુત તો હજી મર્યાદિત છે અને કેવળ જ્ઞાનનો વિષય તો અમર્યાદિત છે. ઉમાસ્વામીએ કહ્યું કે ફેર કેટલો છે કે કેવળ જ્ઞાનને છ લોકાલોક અને ત્રણેય કાળ છે, એ છ દ્રવ્ય અને તેના ત્રણેય કાળ પ્રત્યક્ષ છે અને મતિશ્રુતમાં પરોક્ષ છે, આટલો જ ફેર છે, બીજો એથી વધારે કાંઈ ફેર નથી. બંનેનો વિષય સરખો છે એમ લીધું છે. શું લીધું છે? બંનેનો વિષય સરખો છે. એને ખબર ક્યાં છે? કાંઈ તિર્યંતને તો કાંઈ ખબર નથી. શું એટલો બધો વિસ્તારની કોઈ ખબર નથી? અરે છદ્મસ્તને કેમ બારંગના વિસ્તારની ખબર નથી? તો કે ખબર ન હોય તો એના જ્ઞાનમાં અભેદમાં બધા ભેદો આવી ગયા. એના અભેદ જ્ઞાનમાં બધા ભેદો આવી જાય છે. આવી એક લબ્ધિ છે. એટલે અહીંયા ઘણો મહિમા કર્યો છે. એક જ પદની અંદર છેલ્લું પદ લીધું છે કે જીણ શાસણમ સપસદી જીણ શાસણમ સબમ, એ સમસ્ત જીણ શા. એટલે આપણે આ ટાઇટલ નીચે એક સંકલન કર્યું છે, જીણ શાસણમ સબમ. અને એનો વિષય કેટલો લીધો કે સમ્યક દ્રષ્ટિથી માંડીને મુનિ દશાની જે જ્ઞાન દશાની પર્યાયો છે એનું વર્ણન લીધું છે કે એ જ્ઞાન દશામાં આખું જીન શાસન સમાઈ જાય છે. જાઓ શિવભૂતિ મુનિને તિર્યંચને લીધો, પછી શિવભૂતિ મુનિને ક્યાં લેવો? શિવભૂતિ મુનિ તો ત્રિસમાસ ભિન્ન કહેતો હતો, ઓલો તો બોલી કાંઈ કહી શકે નહીં. તિર્યંચ શું કહી શકે? એની પાસે તો કોઈ શબ્દાત્મક ભાષા જ નથી. શું બકરી હોય તો બે બોલે એમાં શું સમજાય? દેડકો હોય તો ડ્રામ બોલે હવે એમાં શું સમજાય? એને તો કોઈ અક્ષરાત્મક ભાષા જ નથી, છતાં આખા જીન શાસનને એને જાણ્યું છે એમ કે છે. હા, જેણે એકને જાણ્યો તેણે સર્વને જાણ્યું. નિર્ગ્રંથ પ્રવચન કરીને લીધું છે. એ આચારંગનું પહેલું સૂત્ર છે, મૂળ સૂત્ર છે. શું? જેણે આત્માને જાણ્યો તેણે સર્વ જાણ્યો. ગ્રંથમાં એ લીધું છે, એગમ જાણે સો સંગમ જાણે. ને એમ કહ્યું કે એવા એક આત્માને જાણ્યા વિના જે જગતની સર્વરચનામાં જાણવા જાય છે તે બંધાય છે. શું લીધું? એ બંધનમાં પડે છે એમ લીધું છે. શું? એટલે કે પહેલાં, સૌથી પહેલાં તું તારા સ્વરૂપને જાણ, પછી બીજું જાણવાની વાત કરજો. સ્વરૂપને જાણવું એ સૌથી પહેલું કામ છે, ફર્સ્ટ પ્રાયોરિટી જેને કહેવાય. મૂળ તો પ્રકૃતિનો ને. હા, કારણ કે પ્રકૃતિ સ્વભાવ એ મૂળ સ્વભાવ નથી. મૂળ સ્વભાવ તો જે આત્માનો સ્વભાવ છે એ મૂળ સ્વભાવ છે, પણ એની પ્રકૃતિ છૂટી જાય. પ્રકૃતિ તો એ પહેલાં છૂટી જાય, મુમુક્ષુની દશામાં છૂટી જાય. પ્રકૃતિમાં શું છે કે પ્રકૃતિ જે વિભાવ છે, સ્વભાવની સમીપ જનારને વિભાવ મોળો પડી જાય છે પહેલાં જ તે, ત્યારે તો એ સમીપ જઈ શકે છે. શું? અને એટલો સ્વભાવનું તેજ છે. શું? એટલું સ્વભાવનું તેજ છે. અનુભવ પ્રકાશમાં તો ત્યાં સુધી કહે છે કે મન તો બિચારું પહેલા જ મરી ફીટે છે. શું કીધું? મન તો બિચારું પહેલા મરી ફીટે છે, પછી અનુભવ થાય છે. કેમ કે નિર્વિકલ્પ અનુભવ છે ને, એટલા માટે એમ કહ્યું છે. શું? હા, એ બધી વાતો ભેદ પ્રધાનતામાં લઈ જવા વાળી છે. ભેદની વાતો ભેદ પ્રધાનતામાં લઈ જાય અને અભેદથી દૂર થઈ જાય. શું થાય? અભેદથી દૂર થઈ જાય. માટે પહેલાં એક ગાંઠ મારવી, ગાંઠ વાળવી, કે પહેલાં મારે મારું અભેદ સ્વરૂપ જાણવું છે. એ અભેદને જાણવા માટે પ્રયોજનભૂત ભેદો જાણવા પડે, એટલા માટે કે પોતે ભેદમાં ઊભો છે, માટે ભેદવાસિત બુદ્ધિ છે પોતાની માટે. પણ ભેદવાસિત બુદ્ધિ વાળો ભેદને દ્રઢ કરે શું, તો એ અભેદથી દૂર વ્યો જાય. માટે પહેલાં ગાંઠ વાળવી કે મારે પહેલાં અભેદને જાણવો છે, અનુભવવો છે, પછી જેટલા ભેદ જણાય એટલા ભલે ને ન જણાય એટલા પણ ભલે, એનું કાંઈ મારે પ્રયોજન નથી. અને કેટલાક ભેદો જ પ્રયોજનભૂત છે, બાકી તો મોટા ભાગના અનંતા ભેદો તો અપ્રયોજનભૂત છે, એને કાંઈ પ્રયોજન જ નથી જીવને જાણવાનું. શું એટલે ન જણાય તોય વાંધો નહીં, અને કોઈ વિપરીત જણાય તોય વાંધો નહીં, અન્યથા જણાય તોય વાંધો નહીં, કેમ કે અપ્રયોજનભૂત છે. માટે શું એટલે તો એ તો વિશુદ્ધિનો વિષય જ એવો છે કે ત્યાંથી એ વગર તો શરૂઆત થતી જ નથી, કોઈ કરવા માગે તો પણ થતી નથી, બધું એનું દળેલું દળી દળીને ઢાંકણીમાં. શું કહે છે માણસ, દળી દળીને ઢાંકણીમાં ઉધરાયું, એના જેવું છે. હે, એને ભ્રમ થઈ જાય કે હું આગળ વધ્યો, એ આગળ વધ્યો એવો ભ્રમ છે એમાં, એટલો એ પાછળ ગયો છે, કેટલો એટલો એ પાછળ ગયો છે ઉલટાનો, એમ થયું છે. લ્યો શું શું કરે છે જીવ, કે જે ખરેખર ઉપાય છે, જે ઉપાયથી શરૂઆતથી માંડીને આગળ વધાય છે, એ ઉપાય હાથમાં નથી આવતો, એટલે જીવ બીજું બીજું કરવા માંડે છે. શું છોકરાને લેસન ન આવડે એટલે રમવા માંડે, નવરો તો રહી શકે નહીં, એને કંઈક તું લેસન કર, હં હવે એને આવડે નહીં એટલે ચિત્ત ચોટે નહીં, આવડતું ન હોય ચિત્ત ક્યાંથી ચોટે. હં, નિશાળમાં ગયો ત્યારે ધ્યાન દીધું નહીં, માસ્તરે શીખડાવ્યું ત્યારે ધ્યાન દીધું નહીં, એમ શ્રી ગુરુએ સમજાવ્યું ત્યારે ધ્યાન દીધું નહીં, હવે એકો એટલો વાંચે ને વિચારે એમાં એને કાંઈ આવડે નહીં, આવડે નહીં એટલે શું કરે કે બીજી રમત કરવા માંડે, બીજી રમતે ચડી જાય. શું બીજી રમત કરે તો એને એમ માને કે હું કાંઈક મેં કામ કર્યું, મેં કાંઈ કામ કર્યું, કામ નથી કર્યું, નુકસાન કર્યું છે, બીજું કાંઈ નથી કર્યું. શું હે, વિભાવ વધારતો જાય, બાર ને બાર, બાર ને બાર, બાર ને બાર, બધું કર્યા જ કરે, બધું બાર જ કર્યા કરે, કારણ કે અંદર તો આવવાની એની પાસે દિશા નથી, અને બાર ગમે એ કર્યા કરે નહીં કહે છે ભગવાન. એમ કહે છે કે તું બાર ગમે એ કર્યા કર ને, એમાં કાંઈ વળવાનું નથી, કેમ કે તારા આત્મા રહે, એને કાંઈ લેવા દેવા નથી, આત્માના હિત સાથે એને કોઈ સંબંધ નથી. હા, જેટલું જેટલું માન્યું એટલું હિત થયું, આટલું કર્યું આટલું કર્યું આટલું કર્યું. હમણાં લીધું ને ધર્મદાસજીએ કે મેં હજારો ઉપવાસ કર્યા હતા, કેટલા, એક બે પાંચ પછી નહોતા કર્યા, હજારો ઉપવાસ કર્યા હતા, અને સેંકડો વાર સમિત શિખરની યાત્રા કરી હતી. આપણે અહીંયા શત્રંજીની કરે છે, ત્યાં એ બાજુ મધ્યપ્રદેશમાં હતા, મહારાષ્ટ્રમાં હતા, છતાં સમિત શિખરની યાત્રા સેંકડો વાર કરી હતી. અને મારી જાતને હું મોટો મહાન ધર્માત્મા માનવા માંડ્યો હતો, લાગ્યો હતો, કેમ કે ક્ષુલક ત્યાગી થઈ ગયા હતા, ક્ષુલક વેશ ધારણ કર્યો હતો. પછી ખબર પડી કે આ તો ઊંધું બધું વિતરાઈ ગયું છે, આ તો મને એ બધાનું બહુ અભિમાન થયું હતું. પછી લખે છે પોતાની આત્મકથા કે એ બધાનું મને બહુ અભિમાન થઈ ગયું હતું, કે ગુરુ એમ કીધું કે આંધળો છો ત્યારે અભિમાન વિતર્યું એવું છે. એમાં એવું છે કે ગુરુ પણ બહુ વિચક્ષણ હોય છે, શું મગજ ફાટે એને કહેતા નથી, કેમ કે ગુરુ કરુણાવંત છે, એનું મગજ ફાટે તેને ઘણું નુકસાન થાય, ગુરુની વિરુદ્ધ કસાય થઈ જાય, ગુરુ કાંઈ કહે અને કસાય થઈ જાય તો એ આત્માનું અહિત કેટલું થાય, શિષ્યનું અહિત કેટલું થાય. હે, એને શબ્દ મૂકી શકે એટલે ગુરુ કરુણામન છે, જોવે છે કે આને આને હવે વાંધો નથી, આને અત્યારે કહેવામાં વાંધો નથી, હવળવું પડશે, અવળવું નહીં પડે, એના કલ્યાણમાં નિમિત્ત થશે તો કહે છે, નહીં તો ગુરુ મૌન ભજી જાય છે. શું કાંઈ ન કહે, સાંભળી લઈએ, કાંઈ ન કહે, હજી પાયકો નથી, આનો વખત પાયકો નથી, કાંઈ નહીં અત્યારે, કાંઈ નહીં અત્યારે, કાંઈ નહીં જવા દો. એમ છે. આપણે પણ કોઈ નવા નવા આવે તો ગમે તેમ કહી દઈએ, હે અન્ય મત માંથી આવે છે, તાનક વાસી દેરા માંથી, વૈષ્ણવ માંથી, એમ સીધું એમ કે શું ગ્રહિત મિથ્યાતમાં પડ્યા છો તમે, એ બધું ગ્રહિત મિથ્યાત છે એમ કહેવાય સીધું. ત્યારે શ્રીમદજીએ કેટલું હળવાશથી લીધું, ભાઈ તું ગમે તે ધર્મ મતમાં માનતો હોય, શું તું ગમે તે ધર્મ મતમાં માનતો હોય, મને કાંઈ એનો પક્ષપાત નથી, પણ જે રાહથી સંસાર મળ નાશ થાય તે ઉપાય કરજે. ઠીક, તારા સંસારનો અભાવ થાય એ કરજે, કેમ કે સંસાર કેવળ દુઃખમય છે, એકાંત દુઃખ છે, એની અંદર ક્યાંય સુખ નથી. એવી રીતે લઈએ શું કહ્યું, જે પુરુષ આત્માને અવધસ્પ્રષ્ટ અનન્ય અવિશેષ દેખે છે, તે સર્વ જીન શાસનને દેખે છે, કે જે જીન શાસન આત્માય જીન શાસન છે અને દ્રવ્યશ્રુત અને ભાવશ્રુત પણ દ્વિજીન શાસન છે, એમ કહે છે આત્માય જીન શાસન છે અને આત્મારૂપ થયેલી પર્યાય પણ જીન શાસન છે, આત્માનુભૂતિ પણ જીન શાસન છે અને જ્ઞાનાનુભૂતિ પણ જીન શાસન છે, એમ લઈ લીધું સિદ્ધાંત. જે આ અવધસ્પ્રષ્ટ અનન્ય નિયત અવિશેષ અને અસંયુક્ત પાંચેનું વર્ણન દ્રવ્ય વ્યવહારથી અને નિશ્ચયથી 14મી ગાથામાં આવી ગયો, એ પાંચ ભાવો સ્વરૂપ એટલે પાંચમાં પાંચ ભેદ ન લેવા પણ પાંચના એક, જેમાં પાંચનો સમાવેશ છે એવા એક ભાવ સ્વરૂપ આત્માની અનુભૂતિ છે, તે નિશ્ચયથી સમસ્ત જીન શાસનની અનુભૂતિ છે. એ આત્માની અનુભૂતિ છે તે ખરેખર એમ ઉપચારથી નહીં પાછી, નહીતર એમ કે પણ કહેવા માત્ર છે, આ તો બધું કહેવાય, એવું બધું બોલાય એમ નથી, ખરેખર નિશ્ચય કરું શબ્દ વાપર્યો છે હું. વેદમસ્તમ જીન શાસનમ સવમ, શું આમાંથી કહ્યું છે, સા ખલુ ખિલસ્ય, હું અખિલસ્ય સંસ્કૃતમાં છે ટીકામાં, શું તે ખલુ સા ખલુ અખિલસ્ય જીને શાસનસ્ય અનુભૂતિ, તે ખરેખર અખિલ સમસ્ત, અખિલ એટલે સમસ્ત જીન શાસનની અનુભૂતિ છે, નહીતર એમ કંઈક ભાવ જીન શાસન કયો એને, દ્રવ્ય જીન શાસન ન કયો એને, કેમ કે એને બીજી ખબર નથી પડતી એ નહીં, કેમ કે ચા જે નય જ્ઞાન છે એ ત્યારે પ્રગટ થાય છે, ભલે અમુક નયો પ્રગટે છે પણ નિશ્ચય નહીં અને વ્યવહાર નહીં બે નહીં તો એને છે, અને બધા નયો છે એ બે નહીંના જ પેટાભેદ છે, એ બે નહીંના પેટાભેદ બહાર કોઈ ત્રીજો નહીં તો છે નહીં, બે નહીં તો એને પ્રગટપણે વર્તે છે, અને નહીંનો વિષય છે તે નિક્ષેપ છે, ચાર નિક્ષેપની બહાર કોઈ વિષય નથી, જાણવામાં નય જ્ઞાન સિવાયનું કોઈ વધારાનું જ્ઞાન કાંઈ છે નહીં કે જેથી કાંઈ ન જાણ્યું એમ કહી શકાય, એટલે વ્યવહાર નિશ્ચય બંને ના જ્ઞાતા છે એમ લીધું છું, નહીતર એમ કે ભાઈ નિશ્ચય ના જ્ઞાતા છે જ્ઞાની પણ વ્યવહાર ના જ્ઞાતા નથી, હા એમાં તિર્યંજમાં પણ એમ છે, તિર્યંજ શું કહેવાય એને, દેવ કહેવાય છે, શું એને દેવ કહેવાય છે, ખરેખર તો એ હાડકા ચામડા છે એ તો બધાના હાડકા ચામડા, એ હાડકા ચામડા જ છે, પછી મનુષ્યનો દેહ હોય તો હાડકા ચામડા છે અને તિરિંતનો દેહ હોય તો હાડકા ચામડા છે, અંદર જે બિરાજમાન છે એ ચૈતન્ય દેવ છે કે જેનો એને સ્વાનુભવ વર્તે છે, એ મનુષ્ય થઈને નથી વર્તો, એને તિરિંતમાં વર્તે છે. બોલો, નીતિ વ્યવહારનું સાચું જ્ઞાન એને છે, શું બાકી ભણે ભણીને પંડિત થાય તો પણ નિશ્ચય વ્યવહારનું સાચું જ્ઞાન એને નથી એમ છે, નિશ્ચયમાં નિશ્ચયાભાસ, વ્યવહારમાં વ્યવહારાભાસ ને પ્રમાણમાં પ્રમાણાભાસ થઈ જાય છે, આવું છે. અપદેશ મધ્યમ માંથી કાઢ્યું છે, અપદેશ સુપ્ત મધ્યમ, અપદેશ શાંત મધ્યમ અને અપદેશ સત્ય. જોકે નિશ્ચય અને વ્યવહારનો જન્મ સ્વાનુભવના કાળે એક જ સમયે થાય છે. જ્યાં સુધી નિશ્ચયનો જન્મ નથી ત્યાં સુધી વ્યવહારનો પણ જન્મ નથી. કેમ કે નિશ્ચયપૂર્વક વ્યવહાર હોય છે, વ્યવહારપૂર્વક નિશ્ચય નથી હોતો. નિશ્ચયપૂર્વક વ્યવહાર હોય છે એટલા માટે. એક સાથે જન્મ થાય, પરનું જ્ઞાન છે. તો કે પર તો સ્વની અપેક્ષા એ છે. પર પર ક્યાંથી થયું? કે સ્વ સ્વ સ્વપણે થયું એટલે પર પરપણે થયું. અને પર પરપણે ક્યારે રહ્યું? કે સ્વપણું આવ્યું તો એમાં પરપણું રહ્યું, નહીં તો પરમા સ્વપણું થતું તો, નહીં તો પરમા જ સ્વપણું થઈ જતું તો, પર પરપણે રહેતું જ નહોતું. બહુ ઘણું બહુમાન કર્યું છે અનુભૂતિનું. અહીંયા ઘણું બહુમાન કર્યું છે, સર્વોત્કૃષ્ટ બહુમાન કર્યું છે. કારણ કે શ્રુત જ્ઞાન પોતે આત્મા જ છે. એ શ્રુત જ્ઞાન પોતે જ આત્મા છે એમ કે છે. આત્માકાર થયેલું જ્ઞાન તે આત્મા જ છે. આત્માને એમાં શું એ શ્રુત જ્ઞાનને સ્વભાવથી જોવામાં આવે તો ત્યાંથી આત્માનો પત્તો લાગી જાય છે. કેમ કે ઉપયોગ લક્ષણ લીધો છે ને. લક્ષણ કયો કે સ્વરૂપ કયો? ઉપયોગ સ્વરૂપી આત્મા કયો કે ઉપયોગ લક્ષણ વાળો આત્મા કયો? તેથી જ્ઞાનની અનુભૂતિ તે જ આત્માની અનુભૂતિ છે. આમ આમ છે એક સાબિત કરી જેમ બોલો ભૂમિતિમાં થિયરમ સાબિત કરે ને, આમ છે તેથી આમ છે. શું એમ? શ્રુત જ્ઞાન આત્મા હોવાથી જ્ઞાનની અનુભૂતિ છે તે આત્માની અનુભૂતિ છે. શું? તો કે જ્ઞાનની અનુભૂતિ છે ત્યાં આત્માની અનુભૂતિ છે એમ આપે કહ્યું, પણ એ કેવી રીતે થાય છે? શું આમાં કાંઈ સમજાતું નથી? ન તો જ્ઞાનની અનુભૂતિ સમજાય છે, ન તો આત્માની અનુભૂતિ સમજાય છે. આપે કહી દીધું, ભલે કહી દીધું, પણ અમને તો આ વાતમાં કાંઈ સમજણ પડતી નથી. ત્યારે આચાર્ય મહારાજ વધારે સ્પષ્ટ કરે છે કે કેવી રીતે જ્ઞાનની અનુભૂતિ છે. કે હવે ત્યાં સામાન્ય જ્ઞાનનો આવિર્ભાવ થાય છે. શું થાય છે જ્ઞાનની અનુભૂતિમાં? સામાન્ય જ્ઞાનનો આવિર્ભાવ થાય છે અને વિશેષ જ્ઞેયાકાર જ્ઞાનનો તિરોભાવ થાય છે. એટલે જ્ઞાન બે પ્રકારે છે. એક જ્ઞેયાકાર જ્ઞાન છે, જ્ઞાનના બે રૂપ છે. એક જ્ઞેયાકાર જ્ઞાન છે અને એક જ્ઞાનાકાર જ્ઞાન છે. શું? સર્વાર સિદ્ધિનું સૂત્ર લીધું છે. હા, જ્ઞાનને પર્યાયના બે રૂપ છે, જ્ઞેયાકાર જ્ઞાન અને જ્ઞાનાકાર જ્ઞાન. તો જ્ઞેયાકાર જ્ઞાનમાં શું છે કે અનેક જ્ઞેયોની આકૃતિ રૂપે એ જ્ઞાનની પર્યાય છે. એને જ્ઞાન વિશેષ કહે છે. એને જ્ઞાન વિશેષ કહે છે. શું? કેમ વિશેષ કહે છે? કે એક ધારું રહેતું નથી, ઘણી કઈ આકૃતિ બીજી આવે, વળી બીજી આવે, પછી એમ જ્ઞાનની પર્યાયનો પલટો થતો જાય છે અને આકૃતિ પણ પલટાતી જાય છે. માટે એ વિશેષ જ્ઞાન છે. સામાન્ય જ્ઞાન છે એ તે જ જ્ઞાનની પર્યાયનો કોમન ફેક્ટર છે, જેને સામાન્ય કહેવામાં આવે. ગણિતમાં તો માણસને સમજાવે શીખડાવે છે કે નહીં, સામાન્ય અંક બતાવો, આમાં 3, 6, 9, 12, 27, 51, 81 હું તો કે એમાં 3 છે એ કોમન ફેક્ટર છે. 3 બધામાં સામાન્ય છે એવી રીતે. શું? જેને 3 થી ભાગતા કઈ શેષ ન વધે તો 3 બધામાં સામાન્ય છે. અફરાટ છે એ તો. શું? તો એની અંદર કારણ કે 9 થી જેટલા ગુણવામાં આવે એ બધામાં એ જ આવે. 9 ની હારે કોઈ પણ આંકને ગુણો ને જેટલા આવે એનો એનો સરવાળો 9 આવે. 9 દુ 18 તો 8 ને 1 9. નવ તરી 27 તો હાથ ને બે, નવ અઠું 72 તો અહીંયા હાથ ને બે નવ, એટલા માટે અફર કહેતા હતા. એમાં તો ફરવું હોય તો ફરે, સભામાં નહીં ફરે એમ કે છે. આંકડાની રમતમાં આજે ભૂલ થશે, સભામાં ફેર નથી પડતો. એટલે જ્ઞાનમાં જ્ઞાન સામાન્ય છે તેનો આવિર્ભાવ કરવામાં આવે, જ્ઞાન વિશેષ છે એટલે એનો જ્ઞેયાકાર જ્ઞાનનો તિરોભાવ કરવામાં આવે, એટલે એને ગૌણ કરવું. શું? જ્ઞાન વિશેષને ગૌણ કરવું. નહીં તો હજી શુભરાગને ગૌણ કરવો હોય તો રાડું પાડે. અહીંયા કહે છે કે તારા જ્ઞાન વિશેષને ગૌણ કર. એ જ્ઞાન વિશેષમાં શાસ્ત્ર જ્ઞાન આવી જાય છે, એ જ્ઞાન વિશેષમાં સામે સર્વજ્ઞ દેવ હોય તો એનું જ્ઞાન આવી જાય છે, ગુરુનું જ્ઞાન પણ એમાં આવી જાય છે. બધા પરદ્રવ્યનું જ્ઞાન છે એ બધું જ્ઞાન વિશેષમાં આવી જાય છે. તો કઈ બધું ગૌણ કરતું કેમ? કે તારે પર સાથે કાંઈ પ્રયોજન નથી. જ્ઞાન જ્ઞેયનો નિમિત્ત નૈમિત્તિક સંબંધ તો કેને ગૌણ કર, એ અનિત્ય છે. નિમિત્ત નૈમિત્તિક સંબંધ કોઈ પણ પદાર્થ સાથે તદ્દન અનિત્ય છે, માટે એને ગૌણ કર. એનો તિરોભાવ કરવો એટલે એને ગૌણ કરવો તેના આચ્છાદનથી. જ્યારે જ્ઞાન માત્રનો અનુભવ કરવામાં આવે, જો આ જ્ઞાન માત્રમાં દ્રવ્યની, ગુણની અને પર્યાયની ત્રણેયના ભેદ ન લેવાય, એનું નામ જ્ઞાન માત્ર છે. આખા સમયસારમાં આ એક જ્ઞાન માત્ર એમ કહીને આત્મા કહ્યો છે, એમાં દ્રવગુણ પર્યાયના ભેદનો પણ નિરસ્ત કરી નાખ્યા છે. દ્રવગુણ પર્યાયના ભેદને પણ મટાડી દીધા છે એકદમ. જ્ઞાન માત્ર, હું તો જ્ઞાન માત્ર, બસ આખો સમયસાર એમાં આવી જાય છે ખરેખર તો. કેમ કે હું પણ એ જ્ઞાન માત્રનો અનુભવ કરવો, હું જ્ઞાન માત્ર, દ્રવગુણ પર્યાય કોઈ ભેદ લેવા નહીં. જ્યારે જ્ઞાન માત્રનો અનુભવ કરવામાં આવે હું પણ, ત્યારે જ્ઞાન પ્રગટ અનુભવમાં આવે છે, ત્યારે જ્ઞાન જ્ઞાનાનુભૂતિ થાય છે એમ કહો, કે જ્ઞાન કહેતા આત્મા પ્રગટ અનુભવમાં આવે છે એમ કહો, બંને એક જ છે. શું? બસ આમાં બધી રીત આવી ગઈ. આટલા સંક્ષેપમાં બે લીટીમાં આખી રીત એમણે લઈ લીધી છે. શું? કે સામાન્ય જ્ઞાનનો આવિર્ભાવ કરવો, વિશેષ જ્ઞાનનો તિરોભાવ કરવો. હવે આની અંદર એક અધ્યાર વાત છે, એ છે કે આટલી વાત પર્યાયની રમતની થઈ, સામાન્ય જ્ઞાન અને વિશેષ જ્ઞાનનું રમત થઈ આમાં. આ ઉપરાંત એ જ્ઞાનની અંદર એક ત્રીજી વાત છે, અને તે લક્ષ્યની વાત છે, કે સ્વરૂપને લક્ષ્યમાં લઈને, શું કાર્ય પર્યાયમાં થાય છે પણ બધું કાર્ય સ્વરૂપ લક્ષ્ય થવું જોઈએ. એટલે જે ઓળખાણનો વિષય છે, લક્ષ્યનો વિષય છે, એ પૂર્વક વાત છે. આ એ વિના અનુભવ થશે નહીં, કેમ કે એ શરત છે, પૂર્વક્રમમાં એ શરત છે. જેને સ્વરૂપ લક્ષ્યમાં હોય તે જ્ઞાન સામાન્યનો આવિર્ભાવ કરે, જ્ઞાન વિશેષને તિરોભૂત કરે, તો એને પ્રગટપણે અનુભૂતિ ઉત્પન્ન થાય. આમ ચોખ્ખી વાત છે. હવે જો લક્ષ્ય પર ઉપર હોય તો, અથવા આત્માની ઓળખાણ થઈ જ ન હોય તો, સામાન્યનો આવિર્ભાવ નહીં થાય, વિશેષનો તિરોભાવ નહીં થાય, અથવા વિશેષનો જે આવિર્ભાવ થઈ રહ્યો છે તે ચાલુ ને ચાલુ રહેશે અને સામાન્ય તિરોભૂત રહી જશે, એટલે કે અનુભવ થશે નહીં. એટલે એટલી વાત અહીંયા અધ્યાર છે. ગુરુદેવશ્રીના જે પ્રવચનો છે આ ગાથામાં, એમાં એ બધો વિષય સાંકળી લીધો છે, પોતે પ્રવચનમાં બધો વિષય સાંકળી લીધો છે. પણ ખ્યાલ હોય તો એને ખ્યાલ આવે, કારણ કે એવું નખું પાડીને ન કહે. પણ એ સ્વરૂપ લક્ષે સામાન્યનો આવિર્ભાવ કરવો એમ કહે ગુરુદેવ. સ્વરૂપ લક્ષે સામાન્યનો આવિર્ભાવ કરવામાં આવે એટલે પ્રગટ અનુભવ થાય છે એમ કે. શું? એટલે લક્ષ્યપૂર્વકની વાત છે. લક્ષ્ય પર ઉપર હોય કે આત્માનું લક્ષ્ય થયું જ ન હોય, એને સામાન્યનો આવિર્ભાવ થવાની કાર્ય પદ્ધતિ ઉત્પન્ન થઈ શકતી નથી, ઉત્પન્ન થતી નથી, આ પરિસ્થિતિ બને છે. શું? એટલે એટલી વાત અહીંયા સમજીને લેવી, પૂર્વ શરત સાથેની આ વાત છે. અને એટલા માટે સ્વાધ્યાય દ્વારા શ્રી ગુરુ આત્માને ઓળખવા માટે પહેલામાં પહેલી વાત કરે છે, તો આત્માને ઓળખ, આત્માને ઓળખ. પૂજ્ય બેનશ્રીના વચનામૃત છે એમાં આત્માને ઓળખવાનું કેટલી જગ્યાએ આવે છે, કેટલાય બોલ આત્માને ઓળખવા માટેના છે. શું એ વાત બહુ પ્રધાનપણે કરી છે. અહીંયા તો એ વિષય નથી, પૂર્વ ભૂમિકાનો વિષય નથી, એટલે સીધું આચાર્ય દેવ લે છે, પણ એ સમજીને લેવાનું છે. નહીતર કોઈ શું કરે, પર્યાયમાં મહેનત કર્યા કરે, જ્ઞાન સામાન્યનો આવિર્ભાવ કરું, જ્ઞેયોને ગૌણ કરું, જ્ઞેયોને ગૌણ કરું, જ્ઞેયોને ઉડાડી દો, જ્ઞેયોને ગૌણ કરી નાખું છું, આપણે જ્ઞાનને મુખ્ય કરું છું, પણ લક્ષ્મણ આત્મા આવ્યા વિના કાંઈ બને નહીં. આત્મલક્ષ્ય થાય પછી એનું વાંચન, શ્રવણ, ચિંતન બધું આત્મલક્ષ્ય થાય. આત્મલક્ષ્ય થાય એનો કોઈ વાંધો નથી. એ આત્મલક્ષ્ય બધું જે થાય મૂકશું ને, અને એમાં એને સંસ્કાર પણ પડી જાય, આગળ વધે તો અનુભવ પણ થાય. એ આપણે પરમાગમ સારમાં 359 નંબરનો વચનામૃત છે, અને બરાબર લગભગ મળતો એક સામાન્ય કોઈ શબ્દોમાં ફેર હોય તો એ જ આશયનો ને એ જ રીતની વાત બેનશ્રીના વચનામૃત પુસ્તકમાં 62 નંબરનો વચનામૃત છે. આમાં 62 છે ને આમાં 3 એક જ વાત થઈ નીકળી છે કુદરતી. જુદા જુદા વખતે વાત તો થઈ હોય પણ એક જ વાત નીકળી છે. તો પણ જીવો અજ્ઞાની છે, અજ્ઞાની છે એટલે કે જ્ઞેયોમાં આસક્ત છે. શું કે છે અજ્ઞાનીનો અર્થ? શું કે જેનું લક્ષ્ય જ્ઞેય ઉપર છે. શા માટે એનું લક્ષ્ય જ્ઞેય ઉપર છે? કે એને કોઈ ને કોઈ જ્ઞેયમાં સુખ બુદ્ધિ છે. સુખ બુદ્ધિ છે એટલે ત્યાં તેની આસક્તિ છે, તેમને તે સ્વાદમાં આવતું નથી. શું? જ્ઞાનનો સ્વાદ એને આવતો નથી. એટલે સ્પષ્ટ લઈએ તો એમ છે કે દરેક જીવને, કોઈ પણ જીવને જ્ઞાનમાં જ્ઞાન વેદન હોવા છતાં માલુમ પડતું નથી. એનું કારણ શું? કેમ માલુમ પડતું નથી? કે માલુમ નહીં પડવાનું કારણ એ છે કે એનું લક્ષ્ય જ્ઞેય ઉપર છે, એ જ્ઞેયમાં આસક્ત છે, માટે એને જ્ઞાનનો સ્વાદ આવે નહીં. શું? સમયસારમાં એક દ્રષ્ટાંત પણ આવે છે, 34 ગાથા પછી એ વાત લીધી છે કે હાથી છે, હાથી એને લાડવાનો એક ત્રાસ ભરીને મૂકે, બાજુમાં એને ઘાસ જે ખાવાનું હોય એનો ઢગલો પીડ્યો હોય, પછી શું કરે છે હાથી? કે હાથીને વિવેક નથી ખાવાનો, એટલે લાડવા 2-4 ફૂંડમાં પકડી અને ઘાસના પૂળામાં મૂકે. ઘાસનો આખો પૂળો, એ તો આખો પૂળો ખાય ને, અને મોઢું મોટું છે એટલે 2-4 તણખલા ન લે. શું? એમાં મીટાળી લાડવાને ઊંઢથી આખું બંડલ વાળે અને એ બંડલ ઉપાડીને સીધું મોઢામાં મૂકે. એને ઘાસનો સ્વાદ આવે, લાડવાનો સ્વાદ આવે નહીં. કેમ કે લાડવા 2-3 હોય ને ઘાસનો મોટો પૂળો હોય, તો લાડવા અંદર નથી, લાડવાનો સ્વાદ યોગ્ય છે, લાડવા છે, લાડવાનો સ્વાદ છે એની અંદર, પણ ઘાસ એટલું છે કે એને લાડવાના સ્વાદનો અનુભવ થતો નથી. એમ જે જીવનું લક્ષ્ય પર દ્રવ ઉપર છે, એને જ્ઞાન વિશેષનો આવિર્ભાવ એટલો બધો છે, અથવા એટલા વેગથી એનો પુરુષાર્થને જ્ઞાનનો પર્યાય જ્ઞેય તરફ દોડે છે કે એ જ્ઞાનમાં જ્ઞાન સામાન્યના જ્ઞાન વેદનનો એને સ્વાદ જ આવતો નથી. છે તો ખરું ત્યાં, પણ એનો સ્વાદ એને આવતો નથી. ઉલટાનો ભ્રાંતિગત પણે એમ કહે છે કે મને પરદ્રવ્યનો સ્વાદ આવે છે, મને પરદ્રવ્યનો અનુભવ થાય છે. સ્વાદ આવે છે એટલે અનુભવ થાય છે એમ કહે છે. મને શાક ખારું લાગે છે, તીખું લાગે છે. ભાઈ તને ક્યાંથી લાગ્યું? કે તારું લક્ષ્ય ત્યાં છે માટે ત્યાંથી લાગ્યું છે, નહીતર લાગવાનો પ્રશ્ન રહેતો નથી. એ મોટો અચંબો છે, અને એ મોટામાં મોટું કામ જે રહી ગયું છે એ કામ મોટું એ રહી ગયું છે. આ જીવે પણ ધર્મના ક્ષેત્રમાં આવીને બહિર્મુખ પરિણામે બધી જ બાહ્ય પ્રવૃત્તિ કરી છે. 11 અંગ 9 પૂર્વ સુધીનું શાસ્ત્ર જ્ઞાન લ્યો તો પણ એ બાહ્ય પ્રવૃત્તિ છે, વિકલ્પાત્મક, બીજું કાંઈ નથી. શું? ત્યાંથી માંડીને દ્રવ્યલિંગી ત્યાગી થયો તો પણ એ બાહ્ય પ્રવૃત્તિ છે, પંચ મહાવ્રત સમિતિ ગુપ્તિનું પાલન કર્યું તો પણ. અને ભક્તિ 24 કલાક ધૂન પણ કરી છે એણે. કેટલી? અખંડ, અખંડ ધૂન. હા, જામનગરમાં એક અખંડ ધૂન ચાલે છે. હા, એક મંદિરમાં, ત્યાંથી નીકળો. 24 કલાક ત્યાં વર્ષોથી ચાલે છે. 24 કલાક એને ધૂન કરવા વાળા બદલાય, કેમ કે માણસો થાકી જાય ને. એક માણસની કેટલી કેપેસિટી હોય, એટલે જુદી જુદી પાળીમાં જુદા ગોઠવાઈ જાય. કહેવાય કે અખંડ ધૂન, પણ હવે જુદા જુદા નહીં થઈને, ખંડિત થઈને અખંડ. શું? પણ આ તો પોતે ધૂન કરેલી છે. શું? પોતેને પોતે કરેલી છે ભક્તિ, અખંડ ભક્તિ. 24 કલાક કરવામાં કાંઈ બાકી નથી રહ્યું. 6 મહિના ઊંધે માથે તપશ્ચર્યારી આ કરી છે, તપસ્યા એટલી કરી છે. શું? શરીર હુકાઈ જાય. શું? ગાત્ર ગળી જાય બધા. શું આવે છે ને આનંદ ગંજીમાં, ક્યાં આવે છે? તો પણ ગર્ભ અનંતા લેશે બોલે બીજું અંગ જોડે. હે, શરીરને હુકવી નાખ્યું, ગાળી નાખ્યું. આ બધું બાહ્યમુખ, બાહ્ય પરિણામે જીવે બધું કર્યું છે, દિશા બદલી નથી. શું કર્યું છે? એક વાત રહી ગઈ છે, એને જે અંતર્મુખની દિશા પરિણામમાં આવવી જોઈએ એ દિશા બદલી નથી. એ દિશા ન બદલે ત્યાં સુધી બધું ધૂળ ધાણીને વા પાણી છે. આમ છે. હા, એટલા માટે અધ્યાત્મ શાસ્ત્ર છે એ અંતર્મુખ કરાવવા માટેની વાત છે. શું? એટલે આમાં જે વેદનનો વિષય ઉપાડ્યો છે, જ્ઞાન સામાન્યનો, અનુભવ કહો કે વેદન કહો, એ એટલા માટે લીધો છે કે એ અંતર્મુખ પરિણામનો વિષય છે, એ બહિર્મુખ પરિણામનો વિષય નથી. કેમ કે વેદન તો જ્ઞાન કરે છે અને જ્ઞાન પોતાનું વેદન કરે છે, એટલે એને 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 લેવામાં, જોવા માટે, એના અનુભવ માટે એને અંદર આવવું રહે છે. શોધ ક્યાં કરવી છે? આત્માને ઓળખવા માટે શોધ ક્યાં કરવી છે? તો કે જ્ઞાનમાં કર. જ્ઞાનમાં આત્મા પ્રગટ છે, બીજી રીતે કહીએ તો જ્ઞાનમાં સ્વભાવ પ્રગટ છે. શું? સ્વભાવના દ્રષ્ટિકોણથી જ્ઞાનને જોવામાં આવે તો, જેમ કે છે ને ભાઈ, તમે આ દ્રષ્ટિકોણથી જોશો તો તમને બધી ખબર પડી જશે, નહીં તો તમારો દ્રષ્ટિકોણ બીજો છે તમને કાંઈ નહીં સમજાય. એમ કહે છે કે નહીં કોઈ પણ વાતને? કેમ કે એક એક પ્રસંગને અનેક પડખેથી જોવામાં આવે છે. શું? જ્ઞાન માત્ર એટલે સ્વભાવ, સ્વભાવને જુઓ. પણ સ્વભાવ કહો તો કોઈ કે પણ અવ્યક્ત છે ને, દેખાતો નથી તો કે નહીં. જ્ઞાન લક્ષણમાં સ્વભાવ વ્યક્ત છે, આત્મા જ્ઞાનમાં પ્રગટ છે. જ્ઞાન તે જ આત્મા છે એમ કહેવાય છે. શું કહેવાય છે? જ્ઞાન તે જ આત્મા છે. એટલો ભેદ પાડવો પડે છે ગુણ ગુણીનો. પણ ત્યાં ભેદ સમજાવવા માટે એ વાત નથી, અભેદ આત્માને સમજાવવા માટે કથનચિત ભેદ પાડવો પડે છે. કેમ કે સમજનાર ભેદમાં ઊભો છે, માટે મલેચ ને મલેચ ની ભાષામાં કહે છે. બાકી જ્ઞાન તે આત્મા છે. દશા બદલાઈ જાય, દિશા બદલે તો દશા બદલે, દિશા ન બદલે તો દશા કોઈ કાળે બદલાય નહીં. એટલે એક એક લક્ષમાં રાખવા જેવી, ધ્યાનમાં લેવા જેવી વાત એ છે કે દિશા બદલીને પ્રવૃત્તિ થાય છે કે દિશા બદલાયા વગર પ્રવૃત્તિ થાય છે. મારે દિશા બદલવાની છે સૌથી પહેલાં. મારે બાકી બધું કરી ચૂક્યો છે આજે, શું નથી કર્યું? બધું કરી, અત્યારે તો કાંઈ કરતો નથી એના પ્રમાણમાં. અત્યારે બાહ્ય ક્રિયામાં અને બાહ્ય વિકલ્પમાં જોઈએ તો કાંઈ એને 70% કે 70% કરતો નથી. એટલું કર્યું છે, આથી 1000 ગણું કર્યું છે. પણ બધું બારનું બાર. વિશેષ નો આવિર્ભાવ કરવામાં, સામાન્ય નો આવિર્ભાવ કરવો છે એમ જાણ્યું, માનો કે આ ગાથા થી, તો પણ આત્મા લક્ષમાં આવ્યા વગર નહીં થાય. શું? સામાન્ય નો આવિર્ભાવ યથાર્થ પ્રકારે સ્વરૂપ લક્ષ્ય થઈ શકે છે. સ્વરૂપ લક્ષ્ય કો સ્વરૂપ આશ્રય કયો, એટલે સ્વરૂપ આશ્રય અને જ્ઞાન સામાન્ય નો આવિર્ભાવ અવિના પાડે છે. અને સ્વરૂપ જ્ઞાન વિશેષ નો આવિર્ભાવ અને પરનો આશ્રય અવિના પાડે છે. પરાશ્રય ન કરવો હોય તો થઈ જાય. જો જ્ઞાન વિશેષ નો આવિર્ભાવ થાય તો જે જ્ઞાન નો, જે જ્ઞાનમાં વિશેષ નું, જે જ્ઞેય નું વિશેષ છે એ જ્ઞેય નો આશ્રય થઈ જાય, રોકી જ ન શકે જીવ પોતાને. એનું એના આ મને ઠીક નથી, આ આ સંયોગ મને અનુકૂળ નથી, આ સંયોગ મને પ્રતિકૂળ છે, એ એના એનું આલંબન આવી જ જાય. અને જ્ઞાન વિશેષના આવિર્ભાવમાં પરાશ્રય અનિવાર્ય છે, જ્ઞાન સામાન્યમાં આવિર્ભાવમાં સ્વ આશ્રય અનિવાર્ય છે. હા, એટલે લક્ષ્ય ફરે તો જ એને જ્ઞાન સામાન્યનો આવિર્ભાવ થાય અને સ્વાનુભવ પ્રગટ થાય, નહીંતર સ્વાનુભવ પ્રગટ થાય નહીં. આટલી વાત એક સાથે સમજવી જોઈએ. વિશેષ તો જ્ઞેયાકાર જ્ઞાન છે, એનો આવિર્ભાવ તો અનાદિથી વર્તે જ છે. એ મટીને વિશેષનો તિરોભાવ થાય, બેનો આવિર્ભાવ ન થાય, બેનો તિરોભાવ ન થાય, એકના આવિર્ભાવમાં બીજાનો તિરોભાવ છે. અનાદિથી જ્ઞાન વિશેષના આવિર્ભાવમાં જ્ઞાન સામાન્યનો તિરોભાવ થઈ રહ્યો છે. હવે એમ કહે છે કે જ્ઞાન સામાન્યનો આવિર્ભાવ કર તો જ્ઞાન વિશેષનો તિરોભાવ થઈ જાય આપોઆપ, કેમ કે બેનો આવિર્ભાવ થઈ શકતો નથી. અને તે સ્વરૂપ લક્ષ્ય થઈ શકે છે, બીજી રીતે થઈ શકતો નથી. એમ લેવું
મંદર ભગવાન નો પરમ કૃપાળુ શ્રી કાન ગુરુદેવ નો.